મહારાજ દશરથજીની અવસ્થા, ભગવાનના વિયોગમાં એક તરફડતું માછલું પાણીથી બહાર ફેંકાઈ ગયેલું હોય એમ, પ્રભુના પ્રેમ જળથી વિખૂટું પડી ગયેલું આ મન માછલું મહારાજ દશરથજીનું તડફડી રહ્યું છે અને એની અંદર માત્ર એક જ મનની અંદરની વૃત્તિઓ છે કે ક્યાં છે મારો રામ, ક્યાં છે. અને કૌશલ્યાજીએ જ્યાં કંઈક ધીરજની વાતો કરી ત્યાં કંઈક મનમાં શાંતિ વળી, શીતળતા આવી અને છેલ્લે એટલું પણ કહ્યું, સિય રામ લખન મિલઈ બહોરી, ફરી મળશે જ. આમ સાંભળતાની સાથે દશરથજી કંઈક સ્વસ્થ થયા, કંઈક ધીરજ ધારણ કરી અને બેઠા, ઉઠીને બેઠા થયા અને કહ્યું, કે કે સુમંત, તું કે. કહ રામ, મારો દયાળુ રામ, મારી ઉપર દયા રાખવા વાળો, મારા શરીર ઉપર દયા રાખવા વાળો મારો આત્મારામ ક્યાં છે? પોતાના સ્વસ્વરૂપને શોધવાની અંદર પણ માણસ જીવનની છેલ્લી ઘડીને છેલ્લા શ્વાસ સુધી નથી ઓળખી શકતો પોતાના આત્મારામ. છેલ્લી ઘડીએ પણ પૂછે કે મારો આત્મારામ ક્યાં છે, મારો રામ ક્યાં છે? કે સુમંત, ક્યાં છે મારો રામ? કૌશલ્યાજી કે, ઉર્ધ ધીરજ ધરીએ, હૃદયમાં ધીરજ ધારણ કરો તો અંદરથી જ મળશે. આમ જીવનના છેડે પણ જ્યાં આત્મા ન ઓળખાતો હોય, પોતાનો રામ પ્રાપ્ત ન થઈ શકતો હોય, એનું જીવન આવી રીતે અનેક વલોપાતથી દુઃખી હોય અને એમાં પણ સ્વસ્વરૂપને માટે લાલસા, મને મારો આત્મારામ મળે, મારો આત્મારામ મળે, તો ક્ષણે પણ નિજ સ્વરૂપનું સ્મરણ થવું અને એનું રટણ થવું, એ જ અહીંયા આગાડી મારા દશરથજી માટે તુલસીદાસજીએ બતાવ્યું છે. કહું રામ કૃપાલુ, સુમંત કે, મારો દયાળુ રામ, મારો પતિત પાવન રામ, એ ક્યાં છે? આમ કહીને પોતાના અંતઃકરણની અંદર સતત જેના પ્રત્યે લગની લાગેલી છે એની જ વાત સૌ પ્રથમ કરી, જાગ્રત થતાની સાથે બેઠા થઈને. માણસની જે વૃત્તિ હોય અંત સમયની, એ જ બહાર આવતી હોય છે. અહીંયા મહારાજ દશરથજીએ પણ સ્વસ્થ થતાની સાથે કહે, સુમંત રામ ક્યાં, કા લખાનું, કહ રામ સને. પછી તો એક એકના નામ દઈને કહ્યું, નાનો છે ને મારો લક્ષ્મણ ક્યાં, કે જે રામની સેવામાં ગયો છે અને એને તો કોઈ વનમાં જવાની કોઈ ફરજ પણ નહોતી, જવા માટેની કોઈ જરૂરિયાત પણ નહોતી, છતાંય રામની સાથે ગયા છે, તો મારો લક્ષ્મણ ક્યાં? કહ રામ, મારા રામ ક્યાં, મારો પ્રિય રામ. દશરથજી રામ સ્નેહી છે અને રામ સ્નેહી જ રામને યાદ કરે. મારા રામ ક્યાં, મારો લક્ષ્મણ ક્યાં? અને છેલ્લે પાછું કહ્યું, મારી પુત્ર વધુ, મારી કુલ વધુ ક્યાં, કે જેના વધુ, વધુનો અર્થ થાય છે વંશની વૃદ્ધિ કરનાર વધુ, એટલા માટે એનું નામ છે વધુ. તો કુલ વધુ, વંશ વધુ જેને કહેવાય, એ ક્યાં? અને મહારાજ દશરથજીને એમ થાય છે કે જનકને શું જવાબ આપીશ, આ ત્રણેયને મોકલ્યા છે તો. અને હૃદયની અંદર માત્ર આટલું જ સીતારામ ને લક્ષ્મણજી જ અંદર હૃદયમાં બેઠેલા છે. હવે અત્યારે બીજી કોઈ પણ જાતની ઈચ્છા કે વિચાર વાસના કંઈ પણ મનમાં માત્ર લેશ જે ગણો તે સીતારામ ને લક્ષ્મણજી જ હૃદયની અંદર બેઠેલા છે અંતઃકરણમાં. આમ અર્ધરાત્રિ ગયેલી છે, રાત ખૂટતી નથી, નસીરાતી રાત એક યુગ સમાન. એક એક દાડો કાઢવો તો મુશ્કેલ પડે, વર્ષ કે જિંદગી, પણ આ તો એક યુગ જેવી લાગે. દુઃખના દાડા હંમેશા ખૂટે નહીં કોઈ દિવસ, કહેવાનો ભાવ એ છે. યુગ સમ રાત સિરાતી ન રાતી. આ રાત એવી ભયંકર છે કે સહેજે હટતી નથી. ઘડિયાળમાં કાંટો જો જો કરીએ ને તો ખસતો જ નથી. આ ઘડિયાળ બંધ થઈ ગયું, આ કાંટો ખસતો જ નથી. યુગ સમ રાતી, એક યુગ એક કલ્પ કરતા પણ યુગ જેવી રાત કેમ કરીને વિતાવવી. એના માટે બિલપત બિલપત અત્યંત વ્યાકુળ વિલાપને સાથે એક ક્ષણ પણ શરીર પણ શાંત નથી, મન પણ શાંત નથી, જીભ પણ બિલપત વિલાપ. જેને કે કેટલો બધો માણસ વ્યાકુળ થયો હોય, સહેજ પણ રહી ન શકતો હોય, પોતાના શરીરને એક સેકન્ડ પણ સ્થિર ન રાખી શકતો હોય, પોતાના મનના વિચારને પણ માત્ર આક્રંદ વિલાપ. એની અંદર જેને તડપણ કે એ અસહ્ય એવી વેદના વિલાપ કરતા કરતા અને વિકલ એટલા બધા વ્યાકુળ થયા છે, ભયંકર બહુ ભાંતિ અનેક રીતે વ્યાકુળ થઈ ચૂકેલો છે માણસ. જ્યારે છેલ્લી ઘડી આવે ને આ રીતે વ્યાકુળતા ઉત્પન્ન થાય ને ત્યારે મગજ કશું જ કામ ના કરી શકે, કશું જ વિચારી ન શકે. માત્ર પોતાની એક જે પ્રિય વિભૂતિ એનું જ સ્મરણ એટલું બધું સતત રહેલું હોય. આવો વિદ્વાન છે, આવા મહાન છે, ધીરજવાન છે, શક્તિશાળી છે, પણ બધું જ અત્યારે ગુમાવી બેઠા છે. વિકલ બિલપથ વ્યાકુળ થઈને એટલા બધા વિલાપ કરી રહ્યા છે, એટલા બધા કે જેની કોઈ અનેક ભાંતિ બહુ ભાંતિ, અને એને કારણે સમય પણ જાણે જડ થઈ ગયો હોય, ત્યાં ને ત્યાં સ્થંભી ગયો હોય, સમય પસાર ન થાય. વ્યાકુળતા દુઃખ એવું બધું આમ માણસ અંદર ને અંદર ગૂંચાયેલો હોય, સમય કેમ કરીને પસાર કરવો, આ રાત કાઢવી કેમ. હવે આખી રાત દશરથજી ભગવાનના વિયોગની અંદર એક બાજુ સુમંતજી બેઠેલા છે, બીજી બાજુએ કૌશલ્યાજી છે, અને નજીકમાં થોડેક દૂર કૈકેયી અને સુમિત્રાજી પણ છે. પણ જ્યાં મહારાજ દશરથજી જ વિલાપ કરતા હોય તો ધીરજ કોણ આપી શકે. આખો રાણીવાસ, ત્રણેય રાણી, એનો વિકલ, એનો વિલાપ, એની વ્યાકુળતા. દશરથજી સ્વયં ભગવાનના વિયોગની અંદર રુદન કરી રહ્યા છે, એમાં જોયું કે હવે હું નથી બચી શકવાનો. દશરથજીને પણ થયું કે હવે આ જીવનની અંતિમ ઘડીઓ છે, એટલો બધો વિલાપ છે, પણ મનની અંદર ધીરજ શાંતિ સ્થિરતા ધીરતા બધું જ ગુમાવી ચૂક્યા છે. અને એટલામાં મનની અંદર એક વાત યાદ આવી, અરે હા કૌશલ્યા એક વાત કહું, તાપસ અંધ શ્રાપ સુધી. મને શ્રાપ મળ્યો હતો એક અંધ તપસ્વીનો. આખી વાત કઈ સંભળાય. શિકાર ખેલવા ગયો હતો, ત્યાં અવાજ સાંભળ્યો ને બાણ માર્યું ને બાણ શિકારની જગ્યાએ શ્રવણને વાગી ગયું. શ્રવણ ઘાયલ થયેલો ત્યાં પડ્યો હતો, ઉંઝવા ગયો શિકારને, ત્યારે એના માતા પિતા એટલા બધા વ્યાકુળ હતા, એટલા બધા વ્યાકુળ ન પૂછાય અંધ હતા, પુત્રને માટે એટલા બધા વ્યાકુળ દિનહીન થયા કે હવે આના વગર અમે કરીશું શું, હવે અમને કોણ સાચવશે, એમ શ્રવણના માતા પિતા જ્યાં વિલાપ કરતા હતા ત્યાં આગળ જઈ પહોંચ્યા. ને જે પ્રમાણે શ્રવણના માતા પિતાએ શ્રાપ આપ્યો, જા અમે જેટલા તડપીએ છીએ મૃત્યુ સમયે એટલો જ, એટલી જ તડપ, એટલી જ વ્યાકુળતા, તને જ તારે એ રીતે મરવું પડશે. અને જેમ અમારે અમારા પુત્રના વિયોગમાં મરવાનો વારો આવ્યો, એમ હે રાજન દશરથ તારે પણ તારા પિત્રના પુત્રના વિયોગની અંદર મરવું પડશે. આ વાત આખી જ કૌશલ્યાજીને કહી સંભળાવી.